Es la primera clave de Jesús. Todo hay que volver a su calidad. Namo Nirantaram, Namo Siddhanam, Namo Adhyanam, Namo Jayanam, Namo Lui Savasahunam. First stage is Atmanushasana Granth Virajmansha. Shri Jinashasana Guru Namo Nana Vidh Sukhkar आसमहित उपदेश दे करी मंगलाचार सोहे दिन शासन में आत्मानुशासन श्रुत जाति दुख हारी सुखकारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवन को बने उपकार नाश मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि के होत अर्थ भाषना जाते मंद बुद्धि के होत अर्थ भाषना पहली त्रण गाथा जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उर्धार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता अर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अर सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत्य यदि कटु ही भासित हो कटु औषधि ग्राह करोगी बन किंचित सुभई भी तनो आत्मानुशासन ग्रंथ विराजमान छे गया वक्त आपणे 41 नंबर नी गाथा छे 41 नंबर की गाथा ऊपर आपने स्वाध्याय कर्यो हतो गृहस्थ आश्रम के त्याग की प्रेरणा गाथाओ लगातार आज प्रकार में चाली रही है जेमा आचार्य देव आपने जे गृहस्थ आश्रम छे जे गृहस्थ आश्रम मा जे गृहस्थ बुद्धि छे हमरा पण विषय आपने गुरुदेवजी ना प्रवचन मा हेमंत भाई ना स्वाध्याय मा लगातार एक विषय चाली रह्यो छे कि ज्ञानी धर्मात्मा होय छे इमने अस्थिरताजन्य राग छे संयोगो पण उदय प्रमाण छे बाह्यमां नौ कर्मनी प्राप्ति पण थाय छे कर्मना विचित्र उदयो पण आवे छे अनेक प्रकारनी विभिन्न परिस्थितिओ पण बने छे परंतु ज्ञानी धर्मात्मा ने એ બધામાં રંજ્ય માત્ર પણ એકત્વ બુદ્ધિ કર્તૃત્વ મમત્વ ભોક્તૃત્વ અને છેલ્લે કઈ બુદ્ધિ આવી આજે હમણાં સ્વાધ્યાયમાં કઈ બુદ્ધિ આવી જ્ઞેયલુબ્ધતા તો એ જ્ઞેયલુબ્ધતા નો અભાવ હોવાના કારણે એ જીવને આપણે જ્ઞાની ધર્માત્મા કહીએ છીએ સમજાય છે બધું હોવા છતાં જ્ઞાની અને અજ્ઞાની જીવના વિભાજન અંતર શું છે જ્ઞાની અને અજ્ઞાની જીવના વિભાજનનો બેસ શું છે વોટ ઇઝ ધ બેસ કે એકને તમે જ્ઞાની કહો છો એકને તમે અજ્ઞાની કહો છો ઇવન ધો દેવ ના સમાગમમાં સંયોગો છે દેવ પાસે ઉદય અંદરમાં ઉત્પન્ન થતા ઉદય ભાવ છે કર્મના ઉદય છે શેવક્ષ જ્ઞાની ઇનામિકતા છે બધું હોવા છતાં એકને જ્ઞાની કોશો ને એકને અજ્ઞાની કોશો એ જ્ઞાની અજ્ઞાની ના વિભાજન નો આધાર શું છે સુભાવે પ્રશ્ન સમજાયો આધાર શું છે ખ્યાલ આવે છે કે એકને એ બધું હોવા છતાં એમાં એક જ બુદ્ધિ નથી અને અજ્ઞાની ને એ બધું હોવાની સાથે એની સાથે શું છે એક જ બુદ્ધિ છે ગયા વખત નું પ્રકરણ યાદ છે તમે ગયા વખતે લાસ્ટ સન્ડે નતા ને ગયા વખત નું પ્રકરણ યાદ છે हाँ चालू तू तू हर को बोलो गया वक्त नो प्रकरण गिने गिनान गिनायक अत्रोण वात लीजिए थी आपने गिने गिनान अने गिनायक अने आबादी को लीजिए तो आपने मोहाव अने आबादी को लीजिए तो आपने राग द्वेष ना कलना मोहाव अने रागादी कलना मोहाव एक श्रद्धानी विपरीतता श्रद्धागुणी अशुद्ध पर्यायी है અને રાગ દ્વેષ ના પ્રણામ જે છે એ ચારિત્ર ગુણ નો વિકાર છે તો અહિયાં વિપરીતતા અહિયાં છે વિકાર ખ્યાલ આવે છે તો એ વિપરીતતા અને વિકાર એ સંસાર નું કારણ છે સમજાય છે જો ત્રણ વાક્ય કહું છું દ્રશ્ય માં કોઈ દોષ નથી પકડજો દ્રશ્ય દ્રશ્ય એટલે બહાર નું જે દ્રશ્ય છે જીને 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 ને આપણે શું કહેશું દ્રશ્ય તો દ્રશ્ય માં કોઈ દોષ નથી સમજાય છે દ્રષ્ટામાં કોઈ દોષ નથી બીજું વાક્ય જલ્દી જલ્દી શું કીધું દ્રશ્યમાં કોઈ દોષ નથી દ્રષ્ટા દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા એટલે જ્ઞાની જ્ઞાન દર્શન જ્ઞાતા દ્રષ્ટા દ્રષ્ટા સ્વભાવમાં પણ કોઈ દોષ નથી પહેલું વાક્ય શું કીધું દ્રશ્યમાં કોઈ દોષ નથી દ્રષ્ટામાં કોઈ દોષ નથી દોષ છે તો દ્રષ્ટિમાં ત્રણ વાર સમજાય સમજાય છે દોષ ક્યાં છે સંસાર નું મૂળ કારણ શું છે મિથ્યા દ્રષ્ટિ દ્રષ્ટિ દ્રષ્ટિમાં દોષ છે દ્રશ્યમાં દોષ સમજાય છે દ્રશ્યમાં દોષ નથી કે બહારના જે પણ ઘટના ઘટે છે કોરોના આવ્યું અરે યુદ્ધ ચાલે છે જે પણ બધું ચાલે છે શું છે દ્રશ્ય આજે આખો દિવસ ત્યાં મેચ રમાશે શું છે બોલો સમજાય છે એ શું છે બહાર માં શું છે દ્રશ્ય છે બરાબર હવે સ્ટેડિયમમાં બેઠા લોકો સમજાય દુઃખી અને સુખી કોના કારણે છે બોલો રેખા દુઃખી સુખી કોના કારણે છે સમજાય કે એના એક રમાય છે એમાં એના કારણે એ પરિસ્થિતિ છે એના કારણે એ ઘટનાના કારણે બોલો દ્રષ્ટિભાઈ કોના દ્રષ્ટિભાઈ નામ દ્રષ્ટિભાઈ કોના કારણે છે દુઃખ સુખ કોના કારણે છે દ્રશ્યના કારણે નહીં અને એ દ્રશ્ય તારા દ્રષ્ટા સ્વભાવમાં જણાય છે એના કારણે અચ્છા એ મેચ આજે કેવડી ભગવાન જાણશે કે નહીં ના ના એટલે આજે જાણશે કે અનંતકાળ પહેલા જાણીશું કે આ દિવસે સમજાય છે એ કાંદીવલીના જે સ્ટેડિયમ પ્રમાણે સમજાય ઇન્ટર જે પણ મેચ રમાશે તો બોલો એ દ્રષ્ટા સ્વભાવમાં કોઈ દોષ છે જાણવા દેખવાના સ્વભાવમાં કોઈ દોષ છે કે તો સ્વભાવ છે સમજાય છે દોષ નથી એ તો સ્વભાવ છે તો એવું તો કેવડી ભગવાન પ્રત્યક્ષ આજે જાણશે ખ્યાલ આવે છે તો એમાં પણ દોષ નથી દ્રશ્યમાં દોષ નથી યાદ રહેશે ત્રણ વાક્ય દ્રશ્યમાં થોડું હળવું કર્યું કે સવારથી બધા એકદમ ગહન વિષય અને ઉપયોગી એકદમ એકાગ્રતા રાખીને આમ સાંભળી રહ્યા છો ને ખ્યાલ આવે ઘણા બધા આમાંથી સવારથી છો તો આપણે સરળ કરીએ વિષય ગાથા પણ આજે બહુ સરળ છે આપણે ગાથા વાંચી બહુ સરળ ગાથા તો આપણે શું લીધું દ્રશ્યમાં આપણે કોને દોષ નું કારણ માનીએ છીએ દુઃખ નું કારણ માનીએ છીએ તેમાં ફેરફાર કરવા માંગીએ છીએ દ્રશ્યમાં આયામ થઈ જાય આમ થઈ જાય પરિસ્થિતિ બદલવામાં જ્ઞેયોમાં હેરફેર કરવામાં પણ સમજાય છે તો એમાં કોઈ દોષ નથી દ્રષ્ટા સ્વભાવમાં પણ કોઈ દોષ એ તો નિર્દોષ પરમાત્મા છે જાનન દેખન સ્વભાવી આત્મ તત્વ છે કેટલી વાત આવે છે શુદ્ધ નહીં અને શુદ્ધ નહીં નો વિજય શ્રદ્ધા અને શ્રદ્ધાનો વિજય જ્ઞેય અને જ્ઞેયનો વિજય સમજાય છે એવો જે ભગવાન આત્મા છે એ ભગવાન આત્મામાં પણ કોઈ દોષ નથી એમાં કોઈ દ્રશ્ય આવી ગયું નથી જ્ઞેય જ્ઞાનમાં આવી જાય બોલો જ્ઞેય નો પ્રવેશ જ્ઞાનમાં થાય છે જ્ઞેય જ્ઞાનને અરે છે જ્ઞાન જ્ઞેયને અરે છે અર્યા વગર એકબીજામાં આવ્યા વગર સમજાય છે જ્ઞાન જ્ઞાનમાં રહીને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા પોતામાં રહીને એ દ્રશ્યને જાણે છે ત્યાં સુધી કોઈ દોષ નથી તો દોષ ક્યાં છે જે દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ દ્રષ્ટિમાં પણ જે મિથ્યા દ્રષ્ટિ છે એટલે કે જે મિથ્યા અભિપ્રાય છે જે મિથ્યા માન્યતા છે કે જે જ્ઞેયને જાણે છે એ જ્ઞાન શું કરી લે છે એટલે કે શ્રદ્ધા શું કરી લે છે મુખ્ય તો શ્રદ્ધા શ્રદ્ધા શું કરી લે છે એમાં એકત્વ કરે જો તમને સાથે કહું છું આટલી જે આપણે વાત ઉભી કરી ને હવે આને પૂરું પલટાવી દો પછી હું તમને એક વાત કહું અહીંયા મિથ્યા દર્શન મિથ્યા દર્શન રાખ્યું અને અહીંયા રાગ દ્વેષ રાખ્યું બરાબર છે અજ્ઞાનની દશામાં હવે જે જીવ જ્ઞેયોનું એટલે પરજ્ઞેયનું લક્ષ છોડીને જ્ઞાનમાં પોતાના સ્વજ્ઞેયને એકવાર એક ચાર ડિવાઇસ કરો પરજ્ઞેય ज्ञान स्व गिने जल्दी मारी पाते पर गिनियो वच्चे ज्ञान अने स्व गिने तो गिने कितना प्रकार ना थया गिने कितना प्रकार ना थया बे प्रकार ना पर गिने अने स्व गिने बराबर छे तो पर गिने ज्ञान अने स्व गिने तो ज्ञान में हमने पण छेल्ले एवं लाय कीधु कि ज्ञान में देव सामर्थ्य छे बे सामर्थ्य ने परज्ञेयो ने श्रद्धा में नहीं ज्ञान में तो परज्ञेयो ने जानवानी पण अने स्वज्ञे ने એટલે કે પોતાને પણ જાણવાની અનુભવવાની સામર્થ્ય જ્ઞાન માં છે કે નહીં બરાબર છે હવે એકદમ સિમ્પલ કરો એકદમ સિમ્પલ પરજ્ઞે ઉપરથી જ્યારે જીવની દ્રષ્ટિ એટલે કે ઉપયોગ હટે છે પરજ્ઞે ઉપરથી ઉપયોગ હટે છે હવે પરજ્ઞે માં તમે આત્મા સંબંધીના છેલ્લા વિકલ્પ લઈ એને પણ તમે પરમાં નાખી દો સમજાય છે દેહશાસ્ત્ર ગુરુ સંબંધીના વિકલ્પ પણ લઈ લો એ પણ ક્યાં જશે પરજ્ઞે માં જશે નો કર્મ તો પરજ્ઞે માં જશે ભાવ દ્રવ્ય કર્મ તો પરજ્ઞે માં જશે સમજાય છે પણ જે અંદર માં વિકલ્પ ઉત્પન્ન થાય છે એ પણ હમણાં આપણે એને ક્યાં નાખી છે પરજ્ઞે માં નાખે તો બધે થી ઉપયોગ ખસીને જયારે ઉપયોગ પોતાના સ્વજ્ઞે માં થવે કોઈ સમજાય છે દ્રષ્ટિ બદલાય ઉપયોગ બદલાયો અંતર્મુખ થયો પરમુખ માંથી જીવ અંતર્મુખ થયો અંદર માં ઉપયોગ ધર્યો તો અહિયાં પણ આજે બે પાછા તે બદલાઈ જશે કે નહીં કોઈ સમજાય છે તો હવે આને કહી નાખો જયારે ઉપયોગ અંદર માં ફરી ઠામ થયો પોતાના જ્ઞાયક ને વિષય બનાવ્યો અભેદ તત્વ માં જયારે એકાગ્ર થયો સ્થિર થયો એને જ્ઞે બનાવ્યો એનું લક્ષ્ય કહ્યું એમાં સ્થિર થયો ત્યારે અહિયાં મિથ્યા દર્શન માંથી શું થઈ જશે સમ્યક દર્શન અને અહિયાં રાગ દ્વેષ નો અભાવ થતા શું થશે જીત રાગ કોઈ સમજાય છે હવે અહિયાં આ બે પાછા ફરી ગયા અને એટલે માટે એક જ્ઞાન ને પણ શું કહેવામાં આવશે હવે સમ્યક જ્ઞાન મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર સાથે જ્ઞાન ને શું કહેવાતું હતું મિથ્યા જ્ઞાન હવે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે જ્ઞાન પણ સમ્યક જ્ઞાન તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એક કારણ કે એક જ્ઞાન એક શ્રદ્ધા એક ચારિત્ર એ બધા જ ગુણો ની પર્યાય અંતર્મુખ છે સર્વ ગુણાંત છે સમ્યક આટલું સમજાય છે ખ્યાલ આવે છે જ્યાં સુધી કરણ લબ્ધિ નો છેલ્લો ભાવ છેલ્લી પર્યાય છેલ્લી અવસ્થા જ્યાં સુધી છે ત્યાં સુધી પણ ત્યાં સુધી પણ અંતર્મુખ થાય ત્યાં સુધી પાંચ લબ્ધિ માંથી પસાર થઈને સમ્યક દર્શન થાય તો જયારે જીવ પ્રાયોગ લબ્ધિ માંથી કરણ લબ્ધિ માં આવે પોઈન્ટ પકડાય છે અને કરણ લબ્ધિ ના પણ છેલ્લા પરિણામ સુધી પર સન્મુખતા છે અને કરણ લબ્ધિ નો છેલ્લો સમય પૂરો થયો અને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ એ સમય શું થઈ ગયું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાણી મોક્ષ માર્ગ ની શરૂઆત થતા અહિયાં મિથ્યા દર્શન નો અભાવ થયો એ સમય અહિયાં અનંતાનુબંધી રાગ દ્વેષ નો અભાવ થયો અને જ્ઞાન પણ કેવું થઈ ગયું સમ્યક આટલું સમજાઈ ગયું ખ્યાલ આવે છે તો હવે આપણો ચાર્ટ એકદમ ક્લિયર થઈ ગયો આ બાજુ શું છે પરગ્ઞે ઓપોઝિટ શું છે સ્વજ્ઞે વચ્ચે શું છે એ પરગ્ઞે અને સ્વજ્ઞે ને જાણવા વાળું જ્ઞાન સ્વપર પ્રકાશી પરગ્ઞે માં આપણે શું રાખ્યું હતું આખું વિશ્વ અને સ્વજ્ઞે માં શું રાખ્યું શુદ્ધાત્મા સ્વજ્ઞે માં શું રાખ્યું શુદ્ધાત્મા સમજાય છે શુદ્ધાત્મા કેવો શુદ્ધાત્મા કેવો શુદ્ધાત્મા દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહિત શુદ્ધાત્મા કારણ કે દ્રવ્ય કર્મ અને નો કર્મ સેમાં જશે પરજ્ઞે માં અને રાગ આદિ ભાવ અને નિત્યાત્મ ભાવ સેમાં જશે ભાવ કર્મ માં તો ભાવ કર્મ થી પણ રહિત દ્રવ્ય કર્મ થી પણ રહિત નો કર્મ થી પણ રહિત અને જ્ઞાન ની એક સમય ની પર્યાય થી પણ રહિત એવો જે જ્ઞાયક ભાવ છે એ ખરેખર સ્વજ્ઞે સ્વજ્ઞે ઇક્વલ ટુ બોલો સ્વજ્ઞે ઇક્વલ ટુ શુદ્ધાત્મા અને શુદ્ધાત્મા ઇક્વલ ટુ નાસ્તિક ની વાત કરો તો શુદ્ધાત્મા સ્વજ્ઞે ઇક્વલ ટુ શુદ્ધાત્મા અને શુદ્ધાત્મા ની ડેફિનેશન નાસ્તિક પરક દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહિત અને અસ્થિ પરક શુદ્ધાત્મા રહિત રહિત છે ખાલી છે ખાલી ફોર્મ છે રહી શકે કે સહિત છે તો દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહી પણ પોતાના અનંત ગુણ શક્તિ સામર્થ સ્વભાવ થી રહી. પોઈન્ટ સમજાય છે? સામર્થ્ય સ્વભાવ શક્તિ ગુણ ધર્મ થી સહિત, પણ ભેદ રૂપ કે અભેદ રૂપ શુદ્ધાત્મા લેવાનો અહિયાં સ્વાગ્ને માં અભેદ રૂપ, અભેદ રૂપ કે ભેદ રૂપ, અભેદ રૂપ અનંત ગુણો ને પી બેઠેલો એવો શુદ્ધાત્મા એ ખરેખર સ્વગ્ને. પોઈન્ટ સમજાય છે? આપણું ચાર આખું પૂરું થયું, બોલો શું લીધું? પરગ્ને, જ્ઞાન અને સ્વગ્ને. પરગ્ને ની ડેફિનેશન, પરગ્ને પરગ્ને બોલો, આખું વિશ્વ, આખું વિશ્વ. પરગ્ને બોલતા શું આવું જોઈએ લક્ષ્મણ? આખું વિશ્વ, આખા વિશ્વમાં દ્રવ્ય કર્મ નો કર્મ બધું આવ્યું. તો પરગ્ને ઇઝ ઇક્વલ ટુ, ચલો જલ્દી પૂરું કરો, પરગ્ને ઇઝ ઇક્વલ ટુ આખું વિશ્વ. જ્ઞાન, જ્ઞાન કે વચ્ચે જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ, જ્ઞાન ઇઝ ઇક્વલ સ્વપર પ્રકાશ સ્વભાવી જ્ઞાન, સ્વપર પ્રકાશી, સ્વપર પ્રકાશ મય એ જ્ઞાન. અને સ્વગ્ને, સ્વગ્ને એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા ની નાસ્તી પરક, નાસ્તી પરક ડેફિનેશન, દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહી. અને અસ્થિ પરક ડેફિનેશન, અનંત ગુણ શક્તિ સામર્થ નો અભેદ પ્રી. પોઈન્ટ સમજાય છે? સમય સાર, તો સાર શું છે? સાર શુદ્ધાત્મા. અને સમય એટલે, સમય સાર એટલે સમય સાર, સમય સાર માં સમય એટલે બોલો, સમય એટલે શું? સમય, સમય, સમય એટલે શું? સમય એટલે જીવ નામક પદાર્થ. સમય સાર માં સમય એટલે જીવ નામક પદાર્થ. સમય સાર માં સમય એટલે જીવ નામક પદાર્થ. અને સાર એટલે શુદ્ધ તત્વ, શુદ્ધ, શુદ્ધતા, શુદ્ધતા. એ શુદ્ધતા કેવી છે? એ શુદ્ધતા કેવી છે? હવે દેખાય છે પિક્ચર શુદ્ધતા કેવી છે? તો કે પરગ્ને થી રહી છે એ શુદ્ધતા, શુદ્ધ સ્વભાવ, સ્વગ્ને, શુદ્ધાત્મા, ભગવાન આત્મા, કારણ પરમાત્મા, સમય નો સાર શુદ્ધાત્મા, કર્મ પાલનની ભાવ શુદ્ધાત્મા કેવો છે? તો ફર્સ્ટ થિંગ નો કર્મ થી રહી છે, દ્રવ્ય કર્મ થી રહિત છે. અને અહિયાં મોર આદેશ ના પરિણામ થી પણ રહિત છે, એક સમય ની જ્ઞાન ની પર્યાય થી પણ રહિત છે. અને હજી વાત કહી દઉં કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પર્યાય ઉત્પન્ન થઈ એનાથી પણ રહિત છે. આ બધા થી કેવો છે? રહિત છે. આ બધા થી કેવો છે? અવાજ નથી થાકી ગયા છો? આ બધા થી કેવો છે? અને માને છે કેવો? બધા થી રહી અને માને છે કેવો? બોલો, આપણી પિન ક્યાં અટકી છે? આપણો ઉપયોગ, આપણી રુચિ ક્યાં અટકી છે? સમજાય છે? પ્રમાણ ના દ્રવ્ય ની બહાર ના પરગ્નેઓ, જે નો કર્મ છે, જે દ્રવ્ય કર્મ છે, અને આપણો ઉપયોગ, આપણું એકત્વ, આપણી મહિમા નો વિષય, રુચિ નો વિષય, આકર્ષણ નો વિષય, અટ્રેક્શન નો વિષય શું બને છે? પરગ્ને. અને પછી આપણે શું કહીએ છીએ કે આત્માનો અનુભવ થતો, તમને દર્શન થતું, ઉપયોગ સ્થિર. ઘણા એમ કે અમે સામાયિકમાં બેસીએ, તમે તો સામાયિકમાં બેસો, સામાયિકમાં બેસો, અમે સામાયિકમાં બેસીએ ને, અમે બેસીએ તો ખરા, પણ ખબર નહીં એ 10 મિનિટમાં જે આજ સુધી ન આવ્યા ને એવા દિવસ છે. ના ના, એટલે મને એનો સમજાય કે એવું કેમ થાય? પાછા બોલે હા બધા એવું કે પાછા જે આજ સુધી જે વિચારો ને વિકલ્પો ન આવ્યા ને એ જ બધા વિચારો ને વિકલ્પો આવે. બોલો, વિચાર કરો તમે કે કેટલી જ્ઞેયલુબ્ધ પર્યાય બુદ્ધિ પર સમય, કેટલી જ્ઞેયલુબ્ધ અને પર્યાય બુદ્ધિ છે જીવની, કે એ ઉપયોગ અંદરમાં. હવે વિચાર કરો કે સ્થિર કરવા માટે, અંદરમાં સ્વજ્ઞને વિષય બનાવવા માટે, સ્વજ્ઞની રુચિ કરવા માટે અંદરમાં એ સ્વજ્ઞેમાં કેટલું મોટાપણું, અહંપણું આવવું જોઈએ, એની કેટલી મહિમા આવવી જોઈએ, આખા વિશ્વમાં ઉત્કૃષ્ટતમ પદાર્થ લાગવો જોઈએ, એમાં મોટાપણું, અહંપણું ક્યારે થશે? કે જયારે જીવને એની મહિમા આવશે, એની રુચિ થશે. કોઈ અલૌકિક પદાર્થ હું છું એવું અંદરથી ભાવવા થયું. હું કાલે વિચાર કરી છે આ ગાથાઓ જરા વાતચીત આગળની, તો એક મને થતું હતું કે ગ્રહસ્થ ત્યાગીને મિની ધર્મ અંગીકાર કરો, મિની ધર્મ અંગીકાર કરો. ખ્યાલ આવે કે એવી પ્રેરણા અહીંયા આપે છે ને, પરિગ્રહ આદિનો ત્યાગ કરીને મિની ધર્મ અંગીકાર કરો. મિની ધર્મ જીવ ક્યારે અંગીકાર કરી શકશે? બોલો મને કહો, કે જયારે એને મુનિ ધર્મ અંગીકાર કરવા માટેની પૂરેપૂરી તૈયારી ગ્રહસ્થ આશ્રમમાં કરી. તમને ખબર છે 3 ક્રાઇટેરિયા? આચાર્ય જ્યાં કોઈને દીક્ષા આપે તો 3 ક્રાઇટેરિયા કઈ જોવે? એક સામે વાળા જીવની ઉંમર ના જોવે, એ સામેવાળા જી જે દીક્ષા લેવા આવ્યો છે એની ઉંમર ના જોવે. કઈ સમજાય છે? એ મુનિરાજ અને આચાર્ય તે દીક્ષા આપે ત્યારે ત્રણ ક્રાઇટેરિયા અષ્ટપાવરમાં વાંચ્યો અને પ્રવચન સાધી ની ચરણાનીઓ સૂચક ચુલિકાની શરૂઆતની વાતોમાં પણ આ બધી વાત ગુજરાતીના પ્રવચનમાં કણાનિયોગમાં પણ આ વાત છે. હું કણાનિયોગ થી વાત કરું તો ત્રણ યોગ્યતા, ત્રણ પાત્રતા, ત્રણ ક્રાઇટેરિયા જોવે છે. કઈ સમજાય છે? ખબર છે મુનિ બનવા માટેની ત્રણ ક્રાઇટેરિયા. બોલો જતી કોઈને ખ્યાલ છે? આ બધો વિષય લઈ લીધો છે હમણાં લોકડાઉનનો, બધો વિષય લઈ લીધો છે. સૌથી પહેલી ક્રાઇટેરિયા કે એ જીવ, સમજાય છે, જે દીકરા લેવા આવ્યો છે એ જીવ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોથી અત્યંત વિરક્ત હોવો જોઈએ. બીજી ક્રાઇટેરિયા એ જીવ, ગાથાઓ ચાલે છે ને એ સંબંધી ચર્ચા કરું છું, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોથી કેવો હોવો જોઈએ? અત્યંત વિરક્ત હોવો જોઈએ. બીજી ક્રાઇટેરિયા કે એ જીવ 22 પ્રકારના પરિષ અને સહન અને જીતવા માટે એ જીવ તૈયાર હોવો જોઈએ. કોઈ સમજાય છે? 22 પ્રકારના પરિષ અને સહન કરવા માટે, જીતવા માટે જીવ તૈયાર હોવો જોઈએ. એટલી એની તૈયારી ક્યાં થઈ હશે? બોલો ક્યાં થઈ હશે? પંચમણ સ્થાનમાં જયારે જીવ છેલ્લે 11 પતિમાં ધારણ કરે છે એના કદે શુલક બને છે કે નહીં? બોલો તો એ કેટલી તૈયારી, મુનિગણમાં અંગીકાર કરવા માટેની કેટલી તૈયારી એ શ્રાવક નો જીવ કરે. શ્રાવક ની ભૂમિકા એટલે મુનિ બનવાની તૈયારી ની ભૂમિકા. તમે સાંભળ્યા છે ગુણ વ્રત, પાંચ અણુ વ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષા વ્રત. એ ચાર શિક્ષા વ્રત શું છે? શ્રાવક ના જે 12 વ્રત છે, શ્રાવક ના પંચમણ સ્થાન વ્રતી શ્રાવક ના જે 12 વ્રત છે એમાં ચાર શિક્ષા વ્રત શું છે મને કહો. એ ચાર વિધવાય, ચાર શિક્ષા વ્રત એ મુનિ બનવાની, મુનિ દશાની પૂર્વ તૈયારી છે. તમે વાંચ્યો ચાર શિક્ષા વ્રત નું સર, જે ગુણ વ્રત છે ને વચ્ચેના ગુણ વ્રત, શિક્ષા વ્રત, ગુણ વ્રત, અણુ વ્રત, સમજાય છે? અણુ વ્રત, ગુણ વ્રત અને શિક્ષા વ્રત. તો અણુ વ્રત ધારણ કરીને એ શ્રાવક બેઠો છે, ગુણ વ્રત એ અણુ વ્રત ને પુષ્ટ કરે છે અને શિક્ષા વ્રત એ મુનિ બનવાની તૈયારી કરાવે, એમાં મુનિરાજ બનવાની તૈયારી થાય. તો કેટલી તૈયારી એ શ્રાવક ની હશે મુનિ બનવા માટે? એટલે શું કીધું? પહેલો પોઈન્ટ શું કીધો? પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવતી એ જીવ અત્યંત વિરક્ત હોવો જોઈએ. પોઈન્ટ સમજાય છે? હવે સેકન્ડ પોઈન્ટ શું કીધો? 22 પ્રકારના જે સહજ પરિચય કમ્પલસરી આવવાના જ છે, સમજાય છે? એમાં 11 પ્રકારના જે પરિચય છે એ શરીરથી રિલેટેડ છે અને 11 પ્રકારના જે પરિચય છે એ માનસિક રિલેટેડ છે. એ બધી તૈયારી કરવા વાળો જીવ મુનિ બને છે, ગ્રસ્ત આશ્રમ નો ત્યાગ કરી શકે છે. અને ત્રીજો ક્રાઇટેરિયા શું કીધો? 28 મૂળગુણ નું અખંડ પાલન. આ બાહ્ય ક્રાઇટેરિયા છે. 28 મૂળગુણ નું અખંડ પાલન કરવા માટે તૈયારી હોવી જોઈએ એ જીવ આગળ જઈને મુનિ બને. આજે હું અહીંયા પૂછું છું કે આપણી, આપણે તો શું કીધું, અમારી તો એવી યોગ્યતા નથી કે હમણાં મુનિ બને. આજે યોગ્યતા નથી, મારો પ્રશ્ન એ છે, યોગ્યતા નથી એ તો સ્વીકાર છે, પરંતુ તૈયારી કેવી છે? પોઈન્ટ સમજાય છે? તૈયારી કેવી છે? જો શાસ્ત્રમાં લખ્યું છે કર્ણયોગમાં એક ચોથા આરાના મુનિરાજ કરતા અન્યથા નહીં લેતા, અપેક્ષા સમજો. ચોથા આરાના મુનિરાજ, અપેક્ષા સમજો, હજી કહું છું બોલતા પહેલા, અન્યથા નહીં લેતા. ચોથા આરાના મુનિરાજ કરતા પાંચમા આરાના મુનિરાજ ધન્ય છે. વિશેષ કેમ? કારણ કે પાંચમા આરાના મુનિરાજ ના સહનન હિમ સહનન છે. છ સહનન માંથી નીચેના ત્રણ હિમ સહનન છે ઉપમાં, અને એ હિમ સહનન હોવા છતાં પણ તમે આ પાંચમા આરાના મુનિરાજો અમૃતચંદ્ર આચાર્ય, કૃષ્ણ આચાર્ય, એની પહેલા દર્શન આચાર્ય, ભૂતભાઈ પુરીપદન આચાર્ય, વીરસેન આચાર્ય, સમજાય છે, એ બધા આચાર્ય લો તો હિન સહન હોવા છતાં પણ એ જીવોએ તેવી તૈયારી કરીને મુનિ ધર્મનું અખંડ નિર્દોષ આગમ અનુસાર પાલન કર્યું. તમને સમજાય છે? એક વાત કહું, તમે સમજવાની કોશિશ કરજો. અરિહંત ભગવાન બની આવે પછી સિદ્ધ બનવામાં કોઈ પણ ખાસ નથી, એટલે નેચરલ પ્રોસેસ. બોલો, અરિહંત ભગવાને કેટલો પુરુષાર્થ કર્યો સિદ્ધ ભગવાન બનવા માટે? અરિહંત માંથી જે સિદ્ધ બને છે એમાં કોઈ બુદ્ધિપૂર્વક નો કોઈ ખાસ નથી, કોઈ સમજાય છે? પરંતુ પુરુષાર્થ નું ફળ ભોગવે છે, તો પુરુષાર્થ નું ફળ છે ને. અરિહંત દશા શું છે? પુરુષાર્થ નું ફળ છે. સિદ્ધ દશા શું છે? એ તો ફરજ છે ને, એ તો ફરજ છે, એ ભવ્યતા ભવ્યત્વતાનું ફરજ છે. તો પુરુષાર્થ પુરુષાર્થ ક્યાં કર્યો? તો કે સમ્યક દર્શન થી લઈને મુનિ ધર્મ અંગીકાર કરવા માટેનો ઉત્કૃષ્ટ જીવ પુરુષાર્થ કરે છે ત્યારે જીવ મોક્ષ માર્ગમાં આગળ વધીને અર્યંત માંથી જીવ સિદ્ધ બને છે. પોઈન્ટ સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે અહીંયા આપણા ગાથાઓ જે બધી વાંચી છે, ગ્રસ્ત ગ્રસ્ત આશ્રમનો ત્યાગ, ગ્રસ્ત અવસ્થાનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, તે ત્યાગ કરવા માટેની તૈયારી જીવ જયારે કરશે ત્યારે એ સાચા આત્મા ત્યાગ કરી શકશે. અગર એ પ્રકારની તૈયારી જ નહીં કરે તો ત્યાગ કેવી રીતના કરી શકશે? અને તૈયારી કરવી એટલે શું? ગ્રસ્ત આશ્રમના ત્યાગની તૈયારી કરવી એટલે શું? કે એ સંબંધીનું એકત્ર જોતા હોય. હવે પ્રેક્ટિકલ અભ્યાસ નહીં કરીએ ને, થિયરી વાંચ્યા કરશું ને, સાંભળ્યા જ કરશું ને, બોલ્યા જ કરશું, તો કેવી રીતના મોના મૂળિયા હશે? અચ્છા, અહીંયા જે મિથ્યાત્વ છે, અહીંયા જે રાગદેશ છે, આના જે મૂળિયા છે, સમજાય છે, અને જે ડેપ્થ છે એટલું બધું સ્ટ્રોંગ છે. મૂળિયા એટલા બધા રૂટ, રૂટ એટલા બધા સ્ટ્રોંગ છે. એ કોણ તોડશે? પોતે તોડશે, કારણ કે ઊભા કોણે કર્યા? એટલા ઊંડા કોને એને વાયવા છે, સમજાય છે? પુષ્ટ કોણે કર્યા છે? તો તોડશે કોણ? તો કોના દ્વારા તોડશે? જ્ઞાન અભ્યાસ દ્વારા. જે સિચ્યુએશન બને, કઈ સમજાય છે, નો કર્મમાં પર જ્ઞેયમાં આ પિક્ચર આખું ક્લિયર હોવું જોઈએ. હું તમને જીનવાણીની ગાદી પર બેસીને રેખાવી ચેલેન્જ આપું છું. તમે લોકો કોઈ પણ જીનાગમનો કોઈ પણ વિષય મારી સામે લાવીને મૂકો, હું આ ચાર્ટમાં એને ગઠિત કરીને બતાવીશ. કોઈ પણ વિષય લાવો તમે, કોઈ પણ વિષય. આજે ચાર્ટ આપણે બનાવ્યું ને, જ્ઞેય જ્ઞાન જ્ઞાયક, અને અહીંયા આપણે શ્રદ્ધા અને કાર્યક્રમનું પરણન લીધું. હવે હું તમને કહું છું, તમે કોઈ પણ વિષય લાવીને મને આપો, આ ચાર્ટમાં મને ફિટ કરીને બતાવો. પછી 14 ગુણ સ્થાન હોય, માર્ગના સ્થાન હોય, 4 અભાવ હોય, 5 ભાવ હોય, પછી પરમેશી હોય, દ્રવ્ય પણ પર્યાય હોય, 7 તત્વ હોય કે 9 પદાર્થ હોય, કોઈ પણ વિષય લાવીને આપો, આ ચાર્ટમાં ઉતરશે. એટલા માટે આપણે બેસ બનાવી કે આ બેસ ના આધારે આપણે ચર્ચા કરીશું, તો આપણને એકદમ ક્લિયર થઈ. હવે દ્રશ્યમાં કઈ ફેરફાર કરવાનો નથી, દ્રષ્ટા સ્વભાવમાં કઈ ફેરફાર કરવાનો નથી. તો ફેરફાર કરવાનો ક્યાં રહ્યો? કે દ્રષ્ટિમાં. જે આપણી દ્રષ્ટિ પર સંઘો, જે આપણી દ્રષ્ટિમાં મિથ્યાત્વ ચાલે છે, જે આપણી દ્રષ્ટિમાં ઊંડી માન્યતા ચાલે છે, વસ્તુ સ્વરૂપ સંબંધી પોતા સંબંધી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે, એને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ કરો કે હું ખરેખર છું કોણ. બોલો, હમણાં તમે ક્યાં બેઠા છો? હમણાં બધા ક્યાં બેઠા છે? અરે હમણાં બધા ક્યાં બેઠા છે? હમણાં આપણે બધા ક્યાં બેઠા છે? મંદિરમાં. મંદિરમાં બેઠા. મંદિરમાં ક્યાં બેઠા છે આપણે બધા? સ્વાધ્યાય. બધાને એટલે જવાબ છે ને, યુનિટી તો જોરદાર છે ને આપણે મનુષ્ય બધા. આપણે હમણાં ક્યાં બેઠા છે? મંદિરમાં. બોલો, અને મંદિરમાં ક્યાં બેઠા છે બધા? સ્વાધ્યાયમાં. અને તમે ક્યાં બેઠા છો? ખુરશી ઉપર. તમે ક્યાં બેઠા છો? નીચે. તમે ક્યાં બેઠા છો? આગળ. તમે ક્યાં બેઠા છો? બરાબર ને? બરાબર ને? બોલો. અને તમે સ્ત્રી, આપણે સ્ત્રી છે, ના લોકો પુરુષ છે, બરાબર ને? આપણે સંયોગ વાળા છે, હમણાં કર્મ વાળા છે, કર્મ સહિત છે. અરે બોલો, આપણે હમણાં મંદિરમાં ને, આપણે હમણાં ખુરશી પર નીચે ને આગળ પાછળ નથી બેઠા. અરે હમણાં અહીંયા બેઠા બેઠા લો કે અમે તો, હું તો મારા અસંખ્યાત પ્રદેશમાં અનંત ગુણોને ધારણ કરી મારા દ્રવ્ય પર્યાય રૂપે પરંતુ પ્રમાણના દ્રવ્યમાં હું ખરેખર બેઠો છું. કેટલી વાર યાદ આવે છે આ વાત દિવસમાં? બોલો, કેટલી વાર આનો નિર્ણય થાય છે દિવસમાં? બોલો. હું તમને સાથે કહું છું, અગર પ્રેક્ટિકલ કર્યા વગર વયા ગયા, અને અગર આપણે અંતરંગમાં આ મોહ અને રાજદેશના મૂળિયાને હલાવ્યા વગર પણ વયા ગયા, તો અહીંયાથી બધા સ્વર્ગમાં જવાના છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એમાં ડાઉટ છે કે સ્વર્ગમાં જઈને અગર આ તત્વના સંસ્કાર ન લઈ ગયા તો આ જીવ છે ને, એટલે તો પરિચયની, આ પરિગ્રહ ત્યાગની, આ મુનિ ધર્મ અંગીકાર કરવાની જે ચર્ચા છે ને, એ થોડી ખતરનાક પણ છે. ખતરનાક કેમ? કારણ કે આ જીવ એટલો બધો સુખિયા બુદ્ધિ થયો, સમજાય છે? સુખિયા બુદ્ધિ, સમજાય? સુખિયા બુદ્ધિ, સગવડીઓ બુદ્ધિ, સગવડતા, સુખ. પ્રવચન ચાલતા કરતા બધા એસી બગડી જાય તો? ના ના, એટલે આ તો વાત નહીં બગડે, ના ના તો વાત છે. કે એકદમ આમ સરસ એસી ચાલતું હોય ને, આમ એકદમ પ્રવચન ચાલતું હોય ને, એકદમ આપણો ઉપયોગ આમ સાંભળવામાં અને એકદમ આમ એસી બગડી જાય અને બધું આમ કે ને કે પંખા છે નહીં અને એકદમ આમ થઈ જાય તો શું થાય? તો એ સમય શું યાદ આવવું જોઈએ અને તેમાં શું યાદ આવે? ગરમી નો પણ જ્ઞાતા છે એ યાદ આવવું જોઈએ. સમજાય કે એ સમય આ દ્રશ્યમાં ફેરફાર થયો છે, મારા દ્રષ્ટા સ્વભાવમાં કોઈ ફેરફાર થયો નથી, આ દ્રશ્ય અને આ દ્રષ્ટા સ્વભાવ ભિન્ન છે એ યાદ આવવું જોઈએ. એ સમય જંગલમાં બિરાજા નિરાળ યાદ આવે છે કે ઠંડી અને ગરમીમાં ઉત્સર્ગ અને પરિશની વચ્ચે કેવી સહજ દશા રૂપે પ્રણમતા મુનિરાજ કહો, અરે જ્ઞાનીઓ કહો, અરે સતીઓ કહો. ચલો મુનિરાજ ની ભૂમિકા તો ઉઠી છે, સતીઓ યાદ આવી જોઈએ કે નહીં કહો? સીતા સતી અંજના સતી યાદ આવી જોઈએ કે નહીં કહો? પોઈન્ટ સમજાય છે? તો એ પ્રમાણે અહીંયા આપણે શું આજે આજે શું વાત કરી, આમાં એડિશનલ શું વાત કરી, આપણે આપણા ચાર્ટમાં આપણે એડિશનલ શું વાત કરી, ગયા વખતે આપણે જ્ઞેય જ્ઞાન અને જ્ઞાયક, હવે આજે આપણે ગુરુ સ્પેસિફાય કર્યું કે જ્ઞેય પરજ્ઞે અને એક જ્ઞેય સ્વજ્ઞે, અને જયારે જ્ઞાન બધે થી લક્ષ્ય છોડીને જયારે સ્વજ્ઞે ને વિષય બનાવશે, ગુણ ભેદ પર્યાય ભેદ નું લક્ષ્ય છોડીને પણ જયારે ખાલી માત્ર અખંડ અભેદ એક સ્વજ્ઞ વિષય બનશે, તો અહીંયા શું થશે? આ બે પાસા પલટી જશે, શ્રદ્ધા અને ચારિત્ર ના પાસા પલટી જશે. અહીંયા શું થશે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની શરૂઆત, અને અહીંયા શું થશે? મોક્ષ માર્ગ ની શરૂઆત, એ રત્નત્રય ની પ્રાપ્તિ રૂપે આત્મા પડશે. હવે તમે હું કહું છું ને કોઈ પણ વિષય લાવો, બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા લાવો, આમાં કઈ થશે કે નહીં? આત્માની ત્રણ અવસ્થા કઈ થશે કે નહીં? તો એ રીતે આખો આ વિષય. ચલો આપણે આજે થોડું જલ્દી પણ પૂરું કરશું. આપણે આની આ ગાથા વાંચીએ છીએ. કઈ ગાથા? 42, એટલે આપણી ગાથાઓ આગળ વધતી જાય, બરાબર? 42 નંબર ની ગાથા જો. હવે આમાં પણ એક છે કે ગ્રસ્ત આશ્રમમાં તને ખબર નથી કેટલા દુઃખ છે. તું ભ્રમ થી માની બેઠો છે કે અમે કેમ છો, આપણે એકબીજાને કે કેમ છો, બરાબર? કેમ કેવો મજા મને બધું બરાબર? હવે તો હમણાં તો જે બધું હતું હમણાં ચાર પાંચ મહિનાથી તો તમે પૂછો જ નહીં, હવે બધું શું થઈ ગયું? હવે બધું હવે બધું બરાબર, હવે એકદમ બરાબર છે. તો કોના લક્ષ્ય તું બરાબર કે છે? કોના લક્ષ્ય તું મજામાં નથી કે છે? ખ્યાલ આવે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણો ઉપયોગ ક્યાં છે? આપણી રુચિ ક્યાં છે? આપણી શ્રદ્ધા ક્યાં છે? આપણું જ્ઞાન શું કામ કરી રહ્યું છે? ક્યાં કામ કરી રહ્યું છે? કોને ઉદ્ધાર કરી રહ્યું છે? કોને મુખ્ય કરી રહ્યું છે? તો એ જ અહીંયા વાત સિદ્ધ કરે છે કે ગ્રસ્ત આશ્રમમાં પણ શું છે? ક્લેશ છે. ક્લેશ નું ઘર છે ગ્રસ્ત આશ્રમ. ખ્યાલ આવે છે? જો ગ્રસ્ત આશ્રમ ને હોને વાળે નિરર્થક, નિરર્થક એટલે કામ વગર, નિરર્થક ક્લેશો કા વર્ણન. જો બહુ સરસ ગાથા છે, આપણે એનું રીડિંગ કરીએ. જો શાશ્વત ઉત્થાનતા છે, જો શાશ્વત 39 નંબર નું પાનું છે, 42 નંબર ની ગાથા. જો શાશ્વત મોક્ષ સંપત્તિ કા સાધક હોતા હૈ ઉસે હી ઉપકારી કહેતે હૈ. શાશ્વત મોક્ષ સંપત્તિ કા સાધક હોતા હૈ ઉસે હી ઉપકારી કહેતે હૈ. આપણી માટે ઉપકારી કોણ છે? દેવ શાસ્ત્ર ગુરુ. કારણ કે શાસ્ત્ર એ મોક્ષ સંપદાને પ્રાપ્ત કરવાની શું બતાવે છે? વિધિ બતાવે છે. દેવ એ રૂપે પરમ્યા છે અને ગુરુ એ રૂપે માર્ગ પર ઉત્કૃષ્ટ રૂપે ચાલી રહ્યા, બરાબર? તો જો શાશ્વત મોક્ષ સંપત્તિ કા સાધક હોતા હૈ ઉસે હી ઉપકારી કહેતે હૈ. યહ ગ્રસ્ત આશ્રમ શિવ સંપદા કા સાધન નહીં હૈ. ગ્રસ્ત આશ્રમ માં રહેવાથી કોઈને પણ શિવ એટલે મોક્ષ ની નિર્વાણ પદ ની પ્રાપ્તિ કોઈ દિવસ નહીં થાય. ઇસલિયે ઇસમે જીવ કા હિત નહીં હૈ. જીવ કા હિત નહીં હૈ ઇસ ગ્રસ્ત અવસ્થા મે. હવે જે ચાર વાત કહે છે, અસી, આ શબ્દ સાંભળ્યા છે ને બધા? અસી, હવે એનો અર્થ કરે છે અસી મતિ કૃતિ વાણિજ્ય. અસી એટલે તલવાર અર્થાત યુદ્ધ વિદ્યા. અસી અસી એટલે તલવાર, તલવાર ચલાવી. કોને શીખડાવ્યું? કોને શીખડાવ્યું તું? કોઈ શીખડાવ્યું તું? બોલો, કોઈ શીખડાવ્યું તું? જયારે ભોગભૂમિ પૂરી થઈ અને જયારે કર્મભૂમિ ચાલુ થઈ તો સૌથી પહેલા કુલકર હતા, હા, ના ભીડા. તો હવે એક વ્યવસ્થા પ્રમાણે શીખડાવવું પડ્યું क्या लगे दिखरा या पति ना भी राजा है पर दिखरा ले ली समझाइए अने एमना पुत्र भरत चक्रवर्ती है पर दिखरा ले ली ए बता ए बहु मा मोक्ष जवा वाला जीवो हटा समझाइए तो शू कहे ना ना भी राजा ना पुत्र ऋषभ देव एमने पर दीक्षा ली थी अने ऋषभ देव ना पुत्र भरत राजा एमने पर दीक्षा ली एक मा एक मारी जी ने छोड़ी ने एक स्ट्रॉन्ग फैमिली बैकग्राउंड जो है कितनी बार हूँ कहती हूँ एक स्ट्रॉन्गेस्ट धार्मिक फैमिली बैकग्राउंड जो है तो तब ऋषभ देव नो आखू परिवार जो है समझाए इमना पहला इमना पुत्र सौ पहला गणधर समझाए पुत्र गणधर हाँ ऋषभ सेन एक गणधर पति चक्रवर्ती भरत चक्रवर्ती पहला चक्रवर्ती एमनी देव पुत्री समझाए ब्राह्मी अने सुंदरी आर्जिका बोलो विचार करो बीजा पुत्र बदा मोक्ष जवाड़ा 923 भरत चक्रवर्ती ना बदा पुत्र मोक्ष जवा अने मारी की नो जी अनंत त्रिविय पहला मोक्ष जवा क्या लाए थे गणधर कहो चक्रवर्ती कहो मोक्षगामी कहो आर्जिका माता कहो अने कुलकर कहो बदा इमना परिवार मा था तो मारी की नी योग्यता बोलो विचार करो योग्यता केव काम करे एनी क्रमबद्ध मा ए प्रमाणे विरोध करवानी योग्यता होती तो इन्हें कोई रोकी न सके तो शू कह तलवार अर्थात युद्ध विद्या असी पी मसी स्याही अर्थात लेखन विद्या जे लेखन विद्या राइटिंग समझा कि लेखन विद्या कृषि खेती 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 है ना फार्मिंग एक कृषि अने वाणिज्य एट व्यापार बोलो आ चार माथी क्या सुख है बोलो विचार करो एक एक नो विचार करो कि अस्सी मस्सी कृषि वाणिज्य व्यापार करवामा समझाई छे खेती करवामा हवे एना दुख बतायवा छे कि खेती जे फार्मर छे एक केटली आकुरता अने केटला क्लेश भाव अने राग देश ना परिणाम थी अनाज आदि ने उगवे छे अने एमा पण पछी शू थाय के अनाज बहु वरसाद पड़े तो धोवाई जाय न पड़े तो सुकाई जाय समझाय छे ए अंदर अंदर ईर्ष्या भाव आ छे ते छे चोरी चपाटी जे पण बधु छे एना कारणे जीव केवा थाय छे दुखी थाय अने व्यापार मा तो सुखी छे व्यापार जॉब व्यापार बोलो ए बधामा युद्ध युद्ध मा तलवारबाजी ने युद्ध हमणा ना युद्ध मा हने हमणा ना जे युद्ध चाले छे एमा विचार करो जोई ने कंपाई चुकी समझाई थे जोई ने जीवो ना परिणाम सामे वाला जीवो ना उदय इवा प्रकार नी विचित्रता संसार मा छे ग्रस्त आश्रम मा छे ने आमा ने आमा असी मसी कृषि वाणिज्य आदि मा जगत सारो भव पूरो थई गयो अने मुनि बनवानी सम्यक दर्शन प्राप्त करवानी पोताना स्वरूप ने समझवानी आ तत्व ने जीवन मा उतारवानी अवसर मळवा छता पण एनो सदुपयोग न करवानी पांच इंद्रिय ने मन मळवा छता एनो सदुपयोग न करवानी अगर से समझे भूल करी तो जेम टोली वाली साहब कहे छे ने के तारा अभाग्य नी महिमा अमारा की तो नथी दरिद्री दरिद्री हो चिंता वाली रखना आपो रोगी होने अमृत पान कराओ अने न करे तो शू कह आप पागल से मूर्ख से शू कह बोलो दरिद्री देव गाय दरिद्री होने ते चिंता वाली रखना महान दरिद्री होने चिंता वाली रखना आपने ठोकरे मारी चालियो जाए तो शू कह गरीब छे खावाना ठेकाणा नथी अने तमे चिंता वाली रखना आपो तो અને 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 રોગી હોય અને એને અમૃત પાન કરાવો અને ન કરે ટોડલ મારી સાહેબ કે જે પહેલા અધિકાર ના અંતમાં કે તારા અભાગ્યની મહિમા અમારાથી તો થઈ શકતી અને છેલ્લે લખે છે કે જે સંસારથી ડરીને તીર્થંકર આદિ પણ મુનિ દીક્ષા ધારણ કરીને જંગલમાં ચાલ્યા ગયા અગર તું એ સંસારથી ભય નથી પામ્યો તો તારા જેવો સુભર અમે કોઈ જોયો તો કેવો સુભટ છે કેવો સુભટ છે સમજાય છે કે તારી નિત્યાત્વ ની પુષ્ટિ કરી કરીને આપણે કહે જાડી ચામડી લૌકિક માં કહે ને કે એની જાડી ચામડી ને નિત્યાત્વ ને પુષ્ટ કરી 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 કરીને એટલી સુખિયા બુદ્ધિ કહો જીને લુપ્ત બુદ્ધિ કહો શરીર આદિ પરિવાર આદિ રૂપિયા પૈસા વ્યાપાર આદિ માં આ અસી મસી કૃષિ વાણિજ્ય આદિ માં એટલો લીન થઈ ગયો છે કે વર્ષો ના વર્ષો ચાલ્યા જાય વેપાર કરવામાં અને એને આત્મ કલ્યાણ ની ભાવના પણ નથી અમારે હવે તો બધું ચાલુ થઈ ગયું ને હવે તો બધું ચાલુ થઈ ગયું હવે અમારાથી પછી બહુ બચી ગયું કેમ હવે વ્યાપાર ચાલુ થઈ ગયો જોબ ચાલુ થઈ ગયો ઓફિસ ચાલુ થઈ ગયો હવે પછી બધું પછી થોડું સ્લો છે પોઈન્ટ એ કે હું શું કહેવા માંગુ છું, અસી મસી કૃષિ વાણી જેમાં સમજાય કે જીવમાં આખું જીવન પૂરું થઈ જાય. આ યુદ્ધમાં જીવનું જીવન પૂરું થઈ જાય. એ ફોજીઓ બોલો કેવી કેવી કેવા ભાવ સાથે જતા જીવન પૂરું થઈ જાય. ખ્યાલ આવે ને કે અરે ઘણી વાર હું કહું છું, એક ઉંડાઈ કાપી છે જીવના આખા જીવનની રંગત બદલવા. એક ઉંડાઈ કાપી છે, એક પાપ નો ઉદય આવે ને જીવના આખા જીવનની રંગત બદલાય. એટલે એટલો કરતા ભાવ હોય, આ શરીર આમ ભૃષ્ટ પૃષ્ઠ હોય, અચાનક કઈક એટેક આવી જાય, અચાનક પેરેલિસિસ થઈ જાય, અચાનક કઈક થઈ જાય, અચાનક કઈક થઈ જાય, અને બોલો એટલું બધું એકત્વમાં હોય અને અભ્યાસ નહીં કર્યો હોય અને તારી ઈચ્છા વિરુદ્ધ શરીર પરમશે તો તું તેમાં ઉભો કેવી રીતે રહે? પરિસરની શું પરિભાષા એવી બોલો, શું આવી દેખાવ પરિસરની પરિભાષા? દુઃખના પ્રસંગમાં દુઃખી ન થાય, સુખના પ્રસંગમાં સુખી ન થાય, એવા મુનિરાજ પરિસર જઈ. દુઃખના પ્રસંગમાં દુઃખી ન થાય અને સુખના પ્રસંગમાં સુખી ન જાય. અરે આહાર લેવા જાય ને આહાર ન મળે તો દુઃખી ન થાય, અને પાંચ દિવસ પછી ખીર નો આહાર મળે થોડો તો વિચાર થાય હશે ને કે કઈ ભલે પાંચ દિવસ ન મળ્યું પણ આજે તો બોલો. દુઃખના પ્રસંગમાં દુઃખી ન થવું અને સુખના પ્રસંગમાં સુખી થઈને એમાં ફુલાઈ ન જવું, એનું નામ ક્ષમતા ભાવ છે, એનું નામ પરિચય છે. કેટલી તૈયારી કરીએ છીએ બોલો રૂપાલ? કોના જીવનમાં ક્યારે કયો ઉદય આવી જશે ખબર છે? શરીરની શું અવસ્થા અને પરિસ્થિતિ થશે ખબર છે? સમાધિની કેટલી તૈયારી, મુનિ દીક્ષાની નહીં સમાધિની કેટલી તૈયારી કરીએ છીએ? આદિ વ્યાધિ ઉપાધિ રહીત સમાધિ ભાવ રૂપે પરમાની કેટલી તૈયારી કરીએ છીએ બોલો? પાંચ ઇન્દ્રના વિષય ભોગોથી અને આ શરીરની આસક્તિથી કેટલા આપણે પાછા વધીએ છીએ? આખા દિવસમાં અનાસક્તિના ભાવમાં કેટલી વાર આવીએ છીએ? આખા દિવસમાં હું જ્ઞાનક છું, શુદ્ધાત્મા છું, હું પરિપૂર્ણ પરમાત્મા છું, મારા અંદરમાં મારું સર્વસ્વ ભરેલું છે, હું એક અખંડ અભેદ આત્મા છું, અનંત ગુણનો પિંડ છું, શરીર આદિથી અત્યંત ભિન્ન છું, એ તો પર જ્ઞેય છે, એ તો મારા જ્ઞાનમાં જ્ઞાય માત્ર છે. હું એનો કરતા નથી, એનો ભોગતા નથી, એને અર્થો નથી, એને સ્પર્શતો નથી, એમાં મારું કાંઈ મારી ઈચ્છા અનુસાર વિકલ્પ અનુસાર ચાલતું નથી, એવો સહજ એક્સેપ્ટન્સનો ભાવ અને જ્ઞાતાનો ભાવ કેટલી વાર આવે છે? પોઈન્ટ સમજાય છે? તો કેટલી સરસ અહીંયા વાત કરે છે કે અસી મસી કૃષિ વાણિજ્ય, અસી એટલે તલવાર અર્થાત યુદ્ધ વિદ્યા, મસી સ્યાહી અર્થાત લેખન વિદ્યા, કૃષિ ખેતી, વાણી વ્યાપાર, વાણિજ્ય એટલે વ્યાપાર, આદિ સભી દુઃખ કે હી કારણ હૈ, ઇસમે સુખ કા કારણ કોઈ નહીં હૈ, યહ આશય આગામી છંદ મેં દ્રઢ કરતે હૈ. આપણે ખાલી એનું રીડિંગ કરી લઈએ જો અર્થ વાક્ય છે. હે જીવ, તું ઇસ ગ્રસ્તાશ્રમ મે સુખ કે લિયે ખીર કા, બધા ધ્યાનથી ખાલી વાંચજો અને એક એક લાઈન સમજાશે, બહુ ઈઝી છે. હે જીવ, તું ઇસ ગ્રસ્તાશ્રમ મે સુખ કે લિયે ખીર કાલ સે વ્યર્થ ક્લેશ કરતા હૈ, પરંતુ ઇસમે સુખ નહીં હૈ, તું હલ સે ખેત જોત કર બીજ બોતા હૈ, ખડક ધારણ કરકે રાજા આદિ કી સેવા કરતા હૈ, લેખન વૃત્તિ સે ઉદ્યમ કરતા હૈ, વ્યાપાર કે લિયે વન ઓર સમુદ્ર મે ભટકતા હૈ, તુને અજ્ઞાન કે કારણ ચિરકાલ સે યે કષ્ટ સહન કિયે હૈ, હાય હાય તેરી યહ ચેષ્ટા, બહુ સરસ વાત છે, બાલુ મે સે તેલ નિકાલને કે સમાન, બાલુ એટલે હા રેત મે સે તેલ, કેટલું નીકળે કઈ ફેક્ટરી જોઈ છે ક્યારે, બાલુ મે સે તેલ નિકાલને કે સમાન ઓર વૃક્ષ સે જીવિત રહેને કે સમાન હૈ. વૃક્ષ સે કોઈ જીવિત રહે સકતા હૈ તો નહીં રહે સકતા. અહો પ્રાણી તુજે આશા રૂપી ગ્રહ શાંત કરને સે હી સુખ હોગા, તૃષ્ણા સે નહીં, સમજાય છે? એસા ન જાણકર અજ્ઞાની હોતા હુઆ તું વ્યર્થ પરિશ્રમ કરતા હૈ. ભાવાર્થ જો, ગ્રસ્તાશ્રમ મે અસી મસી કૃષિ ઓર વાણિજ્ય આદિ સભી ઉપાય દુઃખદાયક હૈ, ઇનમે સુખ નહીં હૈ, ખેતી કે દુઃખ તો પ્રત્યક્ષ હી દિખતે હૈ, ખેત છોટે આ ખોટે નહીં મને છોટે છોટે ગાઓ મે રહકર હીન ક્રિયા કરના, માન ભંગ હોના, અપને ઓર પરાયે લોગો કા ભી ભય હોના આદિ ક્લેશ સદા રહેતે હૈ, ખડગધારી સૈનિક આજીવિકા કે લિયે राजा की सेवा करता है, यह सेवा भी महाकष्टदायक है। जीविका के लिए अपना जीवन ही देना पड़ता है। व्यापारी व्यापार के लिए जहाज में बैठकर समुद्र में जाते हैं, कभी कभी तो जहाज ही डूब जाता है, तथा महावन में भटकना पड़ता है, इत्यादि दुखों का वर्णन कहाँ तक करे। अनेक अपने अपना पर बदल लागू पाए, अनेक प्रकार के हानि लाभ से सदा आकुलता ही रहती है। लेखन कार्य करने वाले भी सदा खेद खिन्न रहते हैं, अल्प प्रयोजन के लिए सदा पराधीन रहते हैं। तू इन उपायों से सुख चाहता है तो यह बालू में से तेल निकालने जैसा है और वृक्ष खाकर जीवित रहने की इच्छा रखने जैसा है। अब यह विपरीत बुद्धि छोड़, समझाए बताना, अब यह विपरीत बुद्धि छोड़। तूने अनादि से आशा रूपी खोटा ग्रह लगा है, तुझे अनादि से आशा रूपी खोटा ग्रह लगा है, इस कारण तू कभी सुखी नहीं हुआ। अब इस ग्रह से निग्रह नष्ट करने से ही सुख होगा, ऐसा तूने अभी तक नहीं जाना, इसलिए अब तक भव भ्रमण किया। समझायू तो आज वन जंगल माँ के जेपन समुद्र आदि माँ ए बड़ी बात आई ना, व्यापार आदि मत है तो विदेश में जई ने कि अहियाँ पर व्यापार आदि ना जे दुख से क्लेश से इन्हें जीव निरंतर भोगे से अने आपूर्ता प्राप्त करे है। तो आ गाथा ऊपर थी आपने शू सीखवा मळ्युं, आपने एज सीखवा मळ्युं कि खरेखर जे गृहस्थाश्रम छे अने एमा जे जंजाळ छे एमा जे एकत्व जीव, अगर एकत्व नथी करतो तो गृहस्थाश्रम पण शू छे, सुखनुं कारण। चक्रवर्ती आदि से समझाए तो एकत्व चुक्यू छे, पण तो पण मुनि दीक्षा धारण करीने चारित्र अंगीकार करवा माटे एनो पण बुद्धिपूर्वक त्याग करीने आगर मोक्ष मार्ग मां वधे छे। तो आपरे पण आ मोक्ष मार्ग मां आगर वधीए एवी मंगल। निज निधि निज में बतावी यह अनंत उपकार है, जिनके लिए दिनवाणी मास को वंदना चतुर्वाणी है, वंदना चतुर्वाणी है। अनेकांत में नित्य बोधिनी द्वादशमी परम कारी दिनवाणी मास नो हम अपना अनंत कारी कहां गुरु देव नो धन्य कारकशमति भगवती मास नो सत्य सनातन स्वाम रूपी में जगम जय धर्म नो अष्टांग का महान पर्व नो।